તો ચિંતન તત્વનું જ્યારે કરીએ એ મંથનથી સત્ય પ્રાપ્ત થાય. જીવને જેટલી તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થાય તેટલી એને યથાર્થ સમજણ આવે. આ સમજણ છે એ જ સંસારમાં સાર છે. સમજણ નથી અને ઘણું છે, વાંચન ઘણું છે, સ્મૃતિ ઘણી છે, સમજણ નથી. તો એ વાત માટે અહીંયા જુદા જુદા 12 ભાવનાઓ જિનેશ્વર આપી છે. એમાં આપણે અત્યારે સંસાર ભાવનાનો વિચાર કરીએ. સંસારનું સ્વરૂપ કેવું છે? શા માટે ધિક્કાર લાય? થી શરૂ કરીએ છીએ. સંસારનું સ્વરૂપ, એમાં શબ્દ મૂક્યો છે ધિક્કારનો મૂક્યો છે. સંસારનું સ્વરૂપ જ્ઞાનીએ કહ્યું છે અનંત શોકમય, અનંત દુઃખમય, એકાંતે દુઃખમય. એવું આ સંસારનું સ્વરૂપ છે. અને એમાં જીવની સ્થિતિ કેવી છે? તો કે છે, હજુ જ્યાં મર્યો છે ત્યાં પણ એ પોતે જ પોતાના જ કલેવરમાં ઉત્પન્ન થઈ શકે છે. ગતિ જો એ હોય તો થઈ શકે. એટલે એટલું બધું વિચિત્ર છે કે બધી જ જગ્યાએ ફરીથી પાછો એ તો એની જન્મ મરણની પરંપરા. એકલો જન્મે, એકલો મરે, એકલો કર્મના ફળ ભોગવે, અને પાછો એવી રીતે કે પોતાના જ શરીરમાં પોતે ઉત્પન્ન થઈ શકે. હવે શરીરનું તો આપણે શું કરીએ, ત્યારે ભેગું કોણ બળે? એ જાય ને, એ તો જીવ તો મરે કે
નહીં?
જીવ હોય ને શું થાય? પડે ને દોષી. તો અહીંયા આ સંસારની એક વિચિત્રતા છે. અને આ સંસારમાં જીવના આ જન્મ મરણની પરંપરા માટે સંસારનો જે એકાંતે દુઃખમય કીધુંનું કારણ કે કોઈ એવી જગ્યા નથી આ લોકમાં કે જ્યાં
બધા જીવ નથી.
આ બધું ફોરેન નથી, સ્વ છે. પણ બરોબર છે, ફોરેન શું? તમે આ દેશમાં જન્મ્યા એટલે અમેરિકા તમારા માટે ફોરેન. પણ તમે અમેરિકાવાસી હોત તો
ઇન્ડિયા ફોરેન.
એટલે એ સાપેક્ષ છે. આખો સંસાર સમયે સમયે જીવ અનંત જન્મ મરણ કરે એમાં એને પોતાનું નેટિવ શું ને ફોરેન શું? સંસારનું સ્વરૂપ આ બધું જ્ઞાનીઓ વર્ણન કરે છે. હવે આ બધી વાત એવી છે કે જે કદાચ જગતના જીવોને પ્રમાણથી એની સાબિતી ન પડે. પણ જ્ઞાનીઓએ તો પોતાના જ્ઞાનના સામર્થ્યના આધારે સંસારનું જે સ્વરૂપ જોયું છે તે બતાવ્યું છે, અને એમાં એને કયા જ્ઞાનનો આધાર છે? કેવળ જ્ઞાન. એમાં એને કોઈ સંસારના વ્યવહારિક જ્ઞાનના કોઈ સબ્જેક્ટના આધાર ઉપર આ વાત કરી છે એવું નહીં માનવાનું, તો પછી ક્યારે વાત બેસે નહીં. તો જે વાત મૂકી છે આગમની ગાથાઓ છે, સર્વજ્ઞના ઉપદેશમાં સર્વજ્ઞએ લોકનું સ્વરૂપ એમની દેશનામાં જે કહ્યું કે હે જગતના જેવો આવું લોકનું સ્વરૂપ છે. તો કહેનાર કોણ છે? સર્વજ્ઞ છે, કે જે સંસારનો એક પણ પ્રદેશ, સંસારની એક પણ સ્થિતિ જેનાથી અજાણ નથી, એવું કેવળ જ્ઞાનનું સર્વજ્ઞનું સ્વરૂપ છે. અને સર્વજ્ઞનું આ કથન છે, જગતના જીવો બાળ જીવો છે, અજ્ઞાની છે, એની પાસે જ્ઞાન છે એ મર્યાદિત છે, એટલે કદાચ એને આ વાત સીધે સીધી ન બેસે. પણ સર્વજ્ઞની શ્રદ્ધાથી આની શ્રદ્ધા થાય કે નહીં? જો સર્વજ્ઞની શ્રદ્ધા હોય તો આની શ્રદ્ધા થાય. જેમ આપણને ડોક્ટરની શ્રદ્ધા હોય તો એની દવાની ઉપચારની શ્રદ્ધા થાય કે નહીં? થાય. આપણું કંઈ જ્ઞાન છે રોગ સંબંધી કે ઉપચાર સંબંધી કે દવા સંબંધી? નથી. કોનું જ્ઞાન છે? તો ડોક્ટરના જ્ઞાનમાં આપણને શ્રદ્ધા છે કે એ બરોબર જાણે છે અને એણે જે દવા લખી છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન હોય, બરોબર છે. તો ડોક્ટરની શ્રદ્ધા ઉપર આપણાથી અનનોન સબ્જેક્ટ ઉપર આપણી શ્રદ્ધા પાછી પાવરફુલ છે. ડોક્ટરની ન હોય એથી વધારે. ડોક્ટર તો અંદર રમજતો હોય કે આ મરવાનો થયો છે, આપણે સમજીએ છીએ કે આ મને બચાવી લે. એમ ઘણી વાર પરમાર્થના વિષયમાં જગતનું જે તત્વ છે એટલું સૂક્ષ્મ છે, સૂક્ષ્માતી સૂક્ષ્મ છે, અને એ ઇન્દ્રિય ગોચર નથી, અનુભવ ગોચર છે. હવે જે ઇન્દ્રિય ગોચર નથી અને પછી ત્યાં તર્ક કરે કે એમ આપણે કેમ કહી શકીએ? આપણે ન કહી શકીએ. આપણે શ્રદ્ધા કરી શકીએ. શેના આધાર ઉપર શ્રદ્ધા કરવાની છે? કે સર્વજ્ઞતા ઉપર પહેલાં શ્રદ્ધા થાય, કે જો સર્વજ્ઞ એક એવી સ્થિતિ છે. સર્વજ્ઞતા એટલે જ્ઞાનની પૂર્ણતા. જો કોઈની એક વિષયના જ્ઞાનની પૂર્ણતા ઉપર આપણી શ્રદ્ધા હોય તો બીજાની સર્વ વિષયના જ્ઞાન ઉપર એની પૂર્ણતા છે એની શ્રદ્ધા કેમ ન થાય? તો એ રીતે જ્ઞાનીઓ કહે છે કે આ લોકમાં વાળના અગ્રભાગ જેટલી પણ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં જીવે અનેક અનેક વાર જન્મ મરણનું કષ્ટ ન વેઠે. આખો સંસાર એકાંતે દુઃખમય અને શોકમય છે. ભગવાન મહાવીરે એની વાણીમાં કહ્યું, અહો દુઃખો હું સંસારો. સંસાર કેવળ દુઃખમય છે. કૃપાળુ દેવે એને પોઝિટિવલી મૂક્યું કે મહાવીરનો એક સમયનો ઉપદેશ પણ સંસાર માટે, એક સમય માત્ર સંસાર માટે એને ના કહી છે. સંસાર એ સુખનું કારણ હોઈ શકે નહીં, એકાંતે કહ્યું છે. અનેકાંત દર્શનના એવા ભગવાન મહાવીરે સંસારને એકાંતે દુઃખી કહ્યો છે, બળતો કહ્યો છે, અગ્નિ સમાન કહ્યો છે એકાંત. તો કે ના, એમાં ક્યાંય એસી હોય? એમાં ક્યાંય ઠંડક હોય? તો કે ના, એકાંતે એટલે એમાં વાળના અણુ જેટલી જગ્યામાં પણ ત્યાં સુખની પ્રાપ્તિ સંભવી શકે નહીં. તો આપણને જે આટલું બધું સુખ મળે છે, આપણે માનીએ છીએ કે ઘણું બધું સુખ છે, તો એ સુખ છે કે સુખનો આભાસ છે? આભાસ. એની વાત કૃપાળુ દેવે મૂકી કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તારે સુખની જો માન્યતા કરવી હોય તો એની કસોટી છે કે એની પાછળ જો દુઃખ આવતું હોય, કોઈ પણ સ્થિતિ, કોઈ પણ સંજોગો, કોઈ પણ સંબંધ, એની પાછળ જો સુખની પાછળ દુઃખની સંભાવના પણ હોય, છાયા પણ હોય, તો એ સુખ નથી, સુખ નથી, એ દુઃખ છે. તો આવું સુખનું સ્વરૂપ તો છે અનંત છે, અવ્યાબાધ છે, સ્વાધીન છે. સુખનું આ ગુણ છે, વ્યાખ્યા છે. કેવું છે? તો કે અનંત છે, એ કદી એનો અંત આવી શકે નહીં. અવ્યાબાધ છે, એમાં જગતની કોઈ શક્તિ બાધા ઉત્પન્ન કરી શકે નહીં. અને સ્વાધીન છે, એ સુખ એને કોઈના ઉપર આશ્રય રાખીને મેળવવું પડે કોઈની કૃપાથી, એવું નથી. તો સ્વાધીન છે, સ્વતંત્ર છે, અવ્યાબાધ છે, અનંત છે, આ સુખનું સ્વરૂપ છે. તો સંસારની અંદરની કોઈ સ્થિતિ એવી નથી કે જ્યાં દુઃખ સિવાય કંઈ હોય. એ વાત મૂકીને કહ્યું છે કે એ આ સંસારનું લોકનું સ્વરૂપ આ છે, સંસાર ભાવના, લોક ભાવના. સંસાર ભાવનામાં ઓહો સંસારનું એવું સ્વરૂપ છે એને ગણતરીમાં લેવાનો પ્રયત્ન કર્યો જ્ઞાનીએ, અને ગણતરીમાં લઈને એ વધારેમાં વધારે 84 લાખ જીવા યોની એટલું એ શોધી શક્યા કે આ જીવને દેહ ધારણ કરવા માટે ઉત્પત્તિ યોગ્ય એવા સ્થાનો કેટલા, પણ જીવની સંખ્યા 84 લાખ નથી. એટલે સ્થાન છે આ તો, જીવોની સંખ્યા તો અનંત છે, 84 લાખ જીવા યોની છે. ગતિની અંતર્ગત એટલા પ્લેસીસ ઓફ બર્થ જેને કહીએ કે જ્યાં જીવની ઉત્પત્તિનું સ્થાન છે, 84 લાખ સુધી ગયા. આજનું વિજ્ઞાન એનેટોમીનો આટલો અભ્યાસ કર્યા પછી હજુ જીવની ઉત્પત્તિના સ્થાન ઉપર 84 લાખ તો જવા દઈએ ખ્યાલ નથી. તો આ અદ્ભુત જેને કહીએ સર્વજ્ઞતા શું છે, આવું સંસારનું સ્વરૂપ છે. 84 લાખ તો જીવા યોની છે, એની અંદર ઉત્પન્ન થતો જીવ આપણને લાગે વીંછી છે, કાન ખજૂરો છે, કરોડીઓ છે, માખી છે, પછી એના કેટલી જાત, એના કેટલા પ્રકાર, 20-20 હજાર, 10-10 હજાર જે જ્ઞાત છે તે, કે સાપ આટલા પ્રકારના હોય, માખી આટલી પ્રકારની હોય, કરોડિયા આટલા પ્રકારના હોય, 20-20 હજાર જાત આજનું આ વિજ્ઞાન મૂકે પાછું. એટલે અનંતની અંદર હજી આ તો છબછબિયા ચાલ્યા કરે છે અને ચાલ્યા કરશે, કારણ કે એની સંપૂર્ણતા તો સંપૂર્ણ જ્ઞાન સિવાય સંભવી શકે. પણ આપણે એની સાથે સંબંધ નથી, આપણી શ્રદ્ધા ડગવી ન જોઈએ. સંસારના સ્વરૂપને સમજવામાં આપણી માન્યતા છે એને, આપણી શ્રદ્ધાને આપણી બુદ્ધિ સાથે સંબંધ છે. અને કોઈ વાત ગળે ન ઉતરે તો આપણે સાંભળી લઈએ, કદાચ પ્રશ્ન ન પણ કરીએ, પણ આપણને એમ થાય કે ઠીક છે આ બધું તો અંબક છે, પછી શ્રદ્ધા બેસશે ને, પછી સંસાર તો વાલો લાગશે. વૈરાગ્ય કેમ આવતો નથી? સંસાર ગમે છે, કોઈ અંશમાં ગમે છે, સંસાર પ્રત્યેની વાલપ છે. હવે વાલપનો પ્રકાર ગમે તેવો સૂક્ષ્મ હોય તો પણ છે. હવે એ સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને વૈરાગ્ય જન્મે. તો આ વૈરાગ્ય ન આવવાનું કારણ, અને સાચો વૈરાગ્ય જ્ઞાનથી આવે. કોઈ પણ પ્રકારના બીજા સંયોગો છે એનાથી આવેલો વૈરાગ્ય ટકે પણ ખરો અને ન પણ ટકે, પણ જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે એ સાચો વૈરાગ્ય છે. કારણ કે સંસાર પ્રત્યે જે વૈરાગ્ય નથી ને વાલપ છે, એના મૂળમાં મોહ છે. આ મોહ શેનો છે? કે જીવને મોહ એટલે કોઈ પણ વસ્તુ એને હિતકારી, સુખકારી, આનંદકારી, પ્રસન્નકારી, અનુકૂળ આવી એ વસ્તુ પ્રત્યેનો એને ભાવ થાય અને આશ્રય બંધાય એમાં સુખ બુદ્ધિ ઉત્પન્ન થાય એ મોહ થયો. મોહ થયો એટલે એના ઉપર એને ભોગ ઉપભોગના ભાવ જાગે, એને ભોગવવાની માલિકીની સ્વામિત્વની એવી બધા ભાવ જાગે, અને બધા કસાયોનો પછી સહારો લઈને પણ એ વસ્તુ લે કે એને એમ થાય કે મને આનાથી મારું કલ્યાણ થશે. મૂળ ભ્રાંતિ. પણ ભ્રાંતિ શેમાંથી ઉત્પન્ન થઈ? મોહમાંથી. અને મોહ એનું કારણ અજ્ઞાન. જો જ્ઞાન થાય તો મોહ ટળી જાય, જો જ્ઞાન થાય તો મોહ ટળી જાય. તો બહુ સરસ વાત મૂકી આપણે ત્યાં કે જ્ઞાનથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એ જ જીવને સાચો વૈરાગ્ય છે. એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોવો જોઈએ, મોહ ગર્ભિત પણ નહીં, દુઃખ ગર્ભિત પણ નહીં. દુઃખથી ઉત્પન્ન થાય વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. જુદા જુદા પ્રકારના મોહથી થાય કે જુઓ આ અવસ્થામાં સાધુને તો કેવી મજા છે, હાલો ને આપણેમાં શું વાંધો, સંસાર છોડી દો. મોહ છે પદનો, પદવીનો, પ્રતિષ્ઠાનો, એમાં જે માન સન્માન સત્કાર પૂજા સાધન સુવિધા એ બધું મળે છે એના ઉપર જીવ આકર્ષાય છે કે આ તો બહુ સારું છે, આપણે તો મજૂરી કરીને મરી જાય તો કોઈની ભેગું નથી થવાનું. તો મોહ ગર્ભિત વૈરાગ્ય થાય. તો અહીંયા જ્ઞાનનું કહ્યું છે અને આ સંસારનું એ સ્વરૂપ એ મોહ તોડીએ, જ્ઞાનથી સમજીએ તો જ સમજાય. એટલે આ ગાથાઓની અંદર આ બાળ ભાવનામાં આ બધી અનુપ્રેક્ષાઓ છે, અનુચિંતન અને અનુપ્રેક્ષા. એક વાત આપણા વાંચવામાં સાંભળવામાં આવી તો પછી એનું ચિંતન કરવું, સતત ચિંતન કરવું. ચિંતન થાય, અનુચિંતન થાય અને પછી એનું ધ્યાન થાય. ધારણા બંધાય, અનુચિંતન થવાથી ધારણા બંધાય. ધારણા બંધાય એટલે ધ્યાનનો વિષય થઈ શકે, અને ધ્યાન જેને સિદ્ધ થાય એ વિષય ઉપરનું તો એને અનુપ્રેક્ષા એ કરી શકે. પછી ગમે તે સ્થિતિમાં હાલતા ચાલતા હસતા રમતા ઉઠતા બેસતા અનુપ્રેક્ષા ચાલુ જ રહી. અનુપ્રેક્ષા માટે થઈને પલાઠી વાળીને બેસવાની જરૂર એ સતત છે. નિધિ ધ્યાસન અખંડ ચિંતવન છે અને એ ધ્યાનથી સિદ્ધ થયેલી સ્થિતિ છે. એટલે મુનિઓ અનુપ્રેક્ષામાં હોય, એને ક્યારેય પછી વિકલ્પ ન થાય. સંસારમાં રહે, સંસારમાં ફરતા હોય, યોગ સંયોગમાં હોય તો પણ એને કોઈ પણ પ્રકારનો દ્વિધા ન થાય, વિકલ્પ ન થાય, એની અનુપ્રેક્ષા સતત ચાલે. કેવો દુઃખમય છે ભવસાગર, કેવો એને સમુદ્ર જેવી ઉપમા આપી છે. એની જન્મ અને જન્મ પરંપરા એ એની જળ રાશિ છે. સમુદ્રની જળ રાશિમાં શું હોય? મોજાઓ આવે શનિ જાય, તરંગો ઉઠે શનિ જાય, લહેરો ઉઠે શનિ જાય. એમ આ જીવના જન્મ અને મરણ, જન્મ અને મરણ, કેટલા મોજા કેટલા તરંગ ક્યાં સુધી ચાલે તો ક્યાં નથી, અને કોઈ ગણતરી પણ હોતી નથી અને આનો કોઈ કાળ પણ હોતો નથી. એવું અને એમાં આ મગરમચ્છથી ભરેલો છે. એકબીજાને સંસારનો નિયમ એકબીજાને ખાતા હોય, ચાયલા કરે છે. ભયંકર દુઃખો એ તેનું પરિણામ છે. સંસાર કેવળ દુઃખમય છે એ વાત બેસે અને આવો ભાવ સ્થિર થાય, સ્થિર થાય જ્ઞાનયુક્તપણે, ત્યારે સંસારના સંયોગ પરથી વૈરાગ્યની ઉત્પત્તિ થાય. ત્યાં સુધી હજુ વૈરાગ્ય આવતો નથી અને વૈરાગ્યના અભાવમાં વાલપ હોય છે. એમાં આવો સંસાર જો આવું સ્વરૂપ છે તો કેમ તરવો? જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ એને શું કીધું છે? તીર્થ. તીર્થ એટલે તારના, તારે તે તીર્થ. જેનાથી તરી શકાય તે તીર્થ, અને એવા તીર્થની જે સ્થાપના કરે તે તીર્થંકર. તો આ માર્ગ તીર્થંકરનો છે, એનામાં જબરજસ્ત તારક શક્તિ છે. આ તારક શક્તિના કારણે એમણે આ પોતાનું યોગ બળ પ્રવર્તાવીને માર્ગની સ્થાપના કરી, મોક્ષ માર્ગની. તો આવો આત્મા એ તીર્થ છે. કયો આત્મા તીર્થ બની શકે? રત્નત્રય યુક્ત હોય તે. રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. જેવી શ્રદ્ધા એવું જ એ એને જ્ઞાનની પૂર્ણતા, અને એવું જ એનું આચરણ. એ જ્યારે બરોબર સમીકરણ પૂરું થાય, જેને કે ઇક્વી ટ્રાયંગલ જેને કહીએ, કે બધા ખૂણા 60 ડિગ્રીના હોવા જોઈએ, એમાં એક ભત્તો ઓછો થાય તો બેલેન્સ એનું તૂટે. ટીપાઈના 3 પાયા હોય, 2 સરસ છે પણ 1 ભાંગી ગયો છે, એના ઉપર મહેમાન આવે તો નાસ્તો મુકાય ને. મેજોરિટી તો છે 66%, ન થાય. એમાં 1 પાયો નથી તો આખી ટીપાઈ. 2 સાચા છે એમ જ્ઞાન અને ચારિત્ર ઊંચું છે, પણ દર્શનમાં મીંડું છે. દર્શન છે પણ જ્ઞાન નથી આવતું. દર્શન ને જ્ઞાન છે પણ ચારિત્રની ઉણપ છે. એટલે બોધિ છે ને સંબોધિ નથી. સંબોધિ એટલે દર્શન જ્ઞાન ચારિત્રનું એકત્વ, એકરૂપ થવું, તે સંબોધિ. આ બધા આત્માઓ સંબોધિને પામેલા છે. અંશતઃ એકાંત વાત હોય ત્યાં સુધી હજી બોધનું સ્વરૂપ છે. આપણે સાંભળ્યું અને આપણને જરા ગમ્યું, પણ હજી બોધમાં આપણે એ લેવલ ઉપર છીએ, સંબોધિમાં નથી. કે જે સાંભળ્યું એની શ્રદ્ધા, એનું પૂર્ણ જાણપણું, અને એને એ પ્રકારનું યથાસ્થિત વર્તન, જેને કહે છે યથાખ્યાત ચારિત્ર, કે જેવી તને દર્શનની અને જ્ઞાનની પ્રતીતિ છે, જેવું દર્શન અને જ્ઞાન પ્રકાશિત થયું છે, એવું જ એનું ચારિત્ર. યથાખ્યાત, ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ, જેવી પ્રસિદ્ધિ આત્મામાં દર્શનની અને જ્ઞાનની થઈ છે, એવી જ એની ચારિત્રની થાય. તો એ તીર્થ સ્વરૂપ આત્મા સંસાર સાગરને તરી જાય. આવો સંસાર કોણ તરી શકે? એટલે આખો માર્ગ, મુક્તિનો માર્ગ કયો? રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમાસ્વાતીએ પહેલું સૂત્ર તત્વાર્થની અંદર આપ્યું, અને કૃપાળુદેવે મૂળ માર્ગના પદની અંદર આ વાત, જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે એ તો ત્રણે કાળે અવિરુદ્ધ. આ મૂળ માર્ગ છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર એની સંબોધિ આ મૂળ માર્ગ છે. આ સંબોધિને પામનાર આત્માઓ સંસાર સાગરને તરી જાય છે. તો મોક્ષ માર્ગ સંસારને તરવાનો માર્ગ, આમાં ક્યાંય સંપ્રદાય નથી, ક્યાંય સંપ્રદાય નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે કંઈ જૈન મત, બ્રાહ્મણ મત, વેદાંતનો મત, સાંખ્યનો મત, એ કોઈ મત રહેતા નથી. એ મતથી પર થયું, કારણ સત થયું. એ સત મતમાં બંધાયેલું નથી. સમ્યક દર્શન પદાર્થ જેમ છે તેમ, તેનું યથાર્થ ઓળખાણ અને યથાર્થ શ્રદ્ધા, આ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન, એની બધી જ પર્યાયોની અંદર પણ એ પદાર્થનું જ્ઞાન યથાસ્થિત રહેવું તે. અહીંયા તો આપણે ત્યાં ઘણીવાર એ પ્રકારનું, આ બાયોલોજીકલ વાળા પણ જાણતા હોય કે આની અંદર જીવ છે, પછી જીવ સાથેનો વ્યવહાર એનો મનુષ્ય હોય તો જ રહીએ, નહીતર બાકી તો બધો એનો વ્યવહાર કેવી રીતે? જળ હોય. આખું દુનિયાનું આખું તંત્ર ચાલે છે એ મનુષ્ય ઇતર પ્રાણી સૃષ્ટિ સાથે ક્રૂરતા અને સંહાર સિવાય બીજો કોઈ કલ્પ આચાર આજ. એટલે કરોડો અને અનંત એવા સંખ્યામાં રોજ પ્રાણીઓનો, જંતુઓનો, પશુઓનો નૃશંસ હત્યાકાંડ ચાલે છે, અને છતાં આ 21મી સદી જ્ઞાનની સદી છે. જાણી, કારણ કે અહીંયા એક જ પાસું છે, એની સમજણ છે, એ આંશિક છે, પૂર્ણ સમ્યક દર્શન નથી. કે જીવ માત્ર, પછી એને જંતુનું સ્વરૂપ એનો દેહ છે કે એનો દેહ પશુનું સ્વરૂપ છે કે માણસનું સ્વરૂપ છે કે દેવનું સ્વરૂપ છે. કેમ કે એ જીવ છે એ ગમે તે પ્રકારે શુભાશુભ કર્મ અનુસાર ગતિ બદલે, યોની બદલે, દેહ બદલે, પણ મૂળ તત્વ તો એ જ છે. જો જીવ તત્વની શ્રદ્ધા હોય તો જીવ મૈત્રીની ભાવના આવે. જીવ તત્વની શ્રદ્ધા ન હોય તો જીવ મૈત્રીની ભાવના કેમ આવે? દસ વૈકાલિક સૂત્રની અંદર બહુ સરસ એક ગાથા મૂકી છે. એ ગાથાની અંદર એવું કહ્યું છે કે જે સાધુ જીવ અજીવને જાણતો નથી એ સંયમની સાધના શું કરે? સંયમની સાધના કેમ કરે? અહિંસાની સાધના કેવી રીતે કરે? જીવ અજીવનું એને હજુ ભાન, જેમ આજે દુનિયા સમજે છે કે હ્યુમેનિટી ઇઝ ધ બેસ્ટ, પછી હ્યુમેનિટી સિવાયની ડિવિનિટી બાકીની છે એનું શું, એનો વિચાર એને હ્યુમેનિટીમાં જ બધી પૂર્ણતા માની લીધી. બીજા પણ જીવો છે, કદાચ હ્યુમન બિંગ નથી. તો 84 લાખમાં આના ભાગે કેટલા છે? ચૌદ લાખ મનુષ્ય, એટલે 14 છઠ્ઠો ભાગ છે ને, 1/6 છે. અને 1/6 બાકીના 5/6 ઉપર એ આખો વિષય દ્રવ્યનો યોગનો છે, એટલે આપણે એની યોનીનું વિભાજન જ્યારે આવે ને ત્યારે ઉત્પત્તિ સ્થાન જે છે એમાં અનેક અનેક પ્રકારના સમાન ગુણોની ઉત્પત્તિ એ આવે, પણ એ અત્યારે એ વિષય આપણે નહીં લઈ શકીએ. દાખલા તરીકે અહીંયા જન્મેલા બધા કાળા અને એક ભૂમિમાં જન્મેલા બધાય રૂપાળા, એકના બધાના મોઢા આવા ને બધાના નાકચીબા, આંખ બધાની જુઓ તો દેખાય નહીં એવી, અનેક પ્રકારની આ તો બાહ્ય વિશેષતા છે, વિશેષતાઓ છે. આવી બધી નામ કર્મની પ્રકૃતિ અનુસાર એ જે અનંત એવા સ્થાન છે એનું પણ આ વૈજ્ઞાનિકોએ સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે, અને એ યોની પકડાય તો કહી શકે કે કઈ ટાઈપનો માણસ, આપણે તો નથી કહી શકતા, કારણ કે યોની વિશેષનું જ્ઞાન નથી. આપણે તો જમેલાનું જ્ઞાન છે કે આ માણસ છે બધા, એથી વધારે આપણું જ્ઞાન. ત્યાં તો સંસ્કાર વિષય પણ આવે, પણ અત્યારે આપણે જે સમજવાનું છે કે આવું એનું જ્યાં સુધી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એની એકત્વરૂપ પૂર્ણતા ન હોય ત્યાં સુધી જીવ સંસાર સાગરને તરી શકે નહીં, અને આ વાત કોઈ સંપ્રદાયને આધીન નથી. આ વિતરાગ વિજ્ઞાનને આધીન છે, આ વિતરાગ વિજ્ઞાન છે. કોઈ એક વ્યક્તિ વિશેષનો મત નથી, તમામ સર્વજ્ઞનો મત આ છે, અને જે કોઈ પરમ જ્ઞાનને પામ્યા છે એનો મત, એનો અભિપ્રાય આ જ છે. સતને જે ઓળખે છે તે જ તરી શકે છે, સંસારને સંસાર તરીકે ઓળખે અને મુક્ત અવસ્થાને મુક્ત અવસ્થા તરીકે ઓળખે, આ જે ઓળખી શકે છે એટલે એનો આધાર જ્ઞાન છે. તો મોક્ષનો આધાર જ્ઞાન છે, એ જ્ઞાનમાં આ ત્રણેય સમાવિષ્ટ થઈ જાય છે. તો એ વાત ત્યાં મૂકી અને પછી વિશ્વ એ બદલાય છે એકત્વનો અને અન્યત્વનો. ચારે ચાર ગાથાઓ પછી પાંચ ગાથાઓ એકત્વ અને અન્યત્વ ઉપર. એકત્વની અંદર શું વાત મૂકું? જે કંઈ સંસારનું પરિભ્રમણ અને યાત્રા છે એ સંગી હોવા છતાં, સંબંધના જગતમાં જીવતો હોવા છતાં, એના સુખ દુઃખની વાત આવે છે ત્યાં એના પુણ્ય ને પાપ, એનું ફળ, આ વાત બેસવી જોઈએ. મારો જીગર જાન છે ભલે એની ઉપાધિ એ ભોગવે, તારી ઉપાધિ તું ભોગવ. સંસારનો ક્રમ છે આ સત્ય છે. આ એકત્વપણું છે એ સત્ય છે. આને સેલ્ફિશનેસ કહેશો નહીં, કહેતા ભૂલતું. આ કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ છે એ કશાય આધારિત છે, કપટ કરે, કોઈને છેપ છેતરાય, ભાગ ન દે, કોઈનું ચાવી જાય, આ બધી વસ્તુ એ બદદાનતની એ કોઈ વાત અહીંયા નથી. એ કશાય આધારિત છે. અહીં કશાય નથી, જ્ઞાન આધારિત છે. કે આ સંસારની વ્યવસ્થા જેવી છે કે પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, અને અર્થક્રિયા સંપન્ન છે માટે કરતા છે, અને અજ્ઞાની હોવાને કારણે કર્મનો કરતા છે, અને જેનો એ કરતા છે એનો જી, જેનો એ કરતા નથી એનો એ ભોગતા કોઈ કાળે. આ સત આટલું સમજવાનું છે. તો આ સંસારના પરિભ્રમણનું અનંતનું ચાલે છે, અનાદિથી ચાલે છે, અને પરિભ્રમણનું સ્વરૂપ જુદું જુદું છે, પણ આ જીવ પામ્યો એમાં બીજું કાંઈ એને મળ્યું 517માં કે સંયોગના કારણે જીવ દુઃખ પર દુઃખ જ વેઠતો આવ્યો છે. હવે એમ થાય કે બહુ પરિભ્રમણ કર્યું, હવે તો 5-25 વર્ષના પરિભ્રમણ એવા થશે કે સુખ જ આવશે. એવું નથી થતું ને પાછું. આ દુઃખની પરંપરા છે, સંજોગો છે, દુઃખની પરંપરા છે. તો આ દુઃખની પરંપરા છે. આ એકત્વ જો મગજમાં બેસી જાય કે કોઈનું કરેલું મારે ભોગવવું પડતું નથી અને મારું કરેલું કોઈ ભોગવી શકતું નથી, હવે તારે પાપ કરવા હોય તો પાપ કર અને પુણ્ય કરવા હોય તો પુણ્ય કર, બોલ. આ પેલા સિદ્ધાંતમાં તને શ્રદ્ધા છે. પછી એને આપણે ધર્મનો ઉપદેશ બહુ સહેલો છે, પણ ઓલી શ્રદ્ધા વિનાનો ધર્મનો ઉપદેશ તો એ કે ખોટું છે, અંબક છે. સાદી વાત દ્રષ્ટાંતથી પેલા વાલિયાએ ને લૂંટારાને ઓલા નારદે સમજાવી દીધું કે તું કુટુંબ માટે કરોશ, બધા માટે પાપ કરોશ, અધર્મ કરોશ, છેતરપિંડી કરોશ, ભ્રષ્ટાચાર કરોશ, કાંઈ એકલો કાંઈ એના ફળ થોડા ખાય છે આખું કુટુંબ, તો લોકો એનું ફળ ભોગવવા કુટુંબ નહીં આવે, આ માલ મળી તો ખાઈ જશે. તો કે સાહેબ બને નહીં. તો કે પૂછી આવ, એને પૂછને કે તમે આમાં મારા ભાગીદાર થશો પાપમાં? તો કે પણ હું પૂછવા જાઉં ને તમે ભાગી જાવ તો? મુસ્કે ટાટ ઝાડ આયરે બાંધી દીધો છો નારદ ઋષિને. 14 રાજલોકમાં જેને વિસાની જરૂર નથી ફરવા માટે, 3 લોકની અંદર ગમે ત્યારે નારાયણ નારાયણ કરતા જે ફરી શકે છે, આવી શક્તિના ધારકને મુસ્કે ટાટ બાંધી ઓલા વાલિયાએ કે ક્યાંય જાય નહીં પણ. અને પૂછ્યો ઘરના એ બધાએ જવાબ દઈ દીધો કે રેવા દેજો, તારે જે કરવું હોય તે કરજે, આ તો તું લૂંટ કરીને આવીશ તો મળી દો, અમે જમવામાં બધા ભેગા છે, બાકી તારા લૂંટના પાપમાં ભૂલે છું કે તું અમને ગણીશ ન. બસ આજ બહુ પાછા પૂછે બહુનું સ્વરૂપ શું, જ્યાં ત્યાંથી પણ સંસારની બાલકને બતાવવી જ છે. ઠીક છે, ઓલાએ ના પાડી અનાચેતી. કેટલું સરસ ઉદાહરણ આવે છે કે કોઈ પણ પ્રકાર ક્યાંય કોઈ નથી, નમિરાજનો સંવાદ ઇન્દ્ર સાથેનો આપણે બોધ ભાવનાબોધમાં આપ્યો છે, અથવા તો મિથિલા નરેશનો સંવાદ આપ્યો છે રાણીઓ સાથેનો. આ બધું જ અને અનાથિ મુનિના આ સંવાદથી શ્રેણિક મહારાજાને ક્ષાયિક સંકેત થયો. એણે કીધું કે મારી આંખની અંદર આવી પીડાકારક રોગ અને કોઈ લેવા તૈયાર નહીં, કોઈ એમાં સહભાગી થાય નહીં. બસ આ જ્ઞાન મને થયું કે આત્માના શુભ કે અશુભ કર્મના પરિણામનો ભોગતા તો પોતે પોતેને પોતે જ છે. એકવાર આ સિદ્ધા દ્રઢ થઈ ગઈ તો પછી કે છે હવે કોને સ્વજન ગણવા અને કોને. તારા દુઃખમાં સહભાગી થાય તો સ્વજન, તારું દુઃખ લઈ લઈએ તો સ્વ, કેમ કે સ્વ તો તું જ છો, પણ તું માનસ કે અમારો સ્વજન છે. પરમાર્થની વાત ચાલે છે, વ્યવહારમાં પાછા ચાલ્યા જાય. હવે કે છે કે એમાં હું કેવી રીતે ભેદ કરું, આગમની ગાથા જુઓ, કે હું કોને સ્વજન ગણું અને કોને. કહ કશ્ય વા પરજનો ભણિત, કહ કશ્ય જગતી સ્વજન. આ દુનિયામાં હું કોને સ્વજન કહું અને કોને પરજન કહું. પરજન છે એ પણ મારું દુઃખ લઈ શકતા નથી, સ્વજન પણ. જો એને એકત્વ ભાવના ઉપર જવું છે કે જે કંઈ છે તે તો આ જન્મ પૂરતો સંબંધ છે, પછીનો ખરો નથી. અને આ જન્મની અંદર પણ એ સ્વ સ્વના રૂપે થઈ શકતા નથી. એટલી બધી સૂક્ષ્મતા વિચારણા ચિંતન કરવું કે કોણ સ્વજન અને કોણ પરજન, તો ત્યારે પછી ક્યાંય ઘરના લોકો ઉપર અમૈત્રી થાય, દ્વેષ થાય. આ વિચારીને કશું જ ન થાય, મોહ ઘટે, મોહ તૂટે, મમત્વ તૂટે, મોહ તૂટે. પણ સાચી સમજણ હોય તો સમજે કે આ સંયોગ સંબંધ છે. એટલે શ્રદ્ધા શું આવે, 516 મુશ્કેલી પડે છે પણ વાંધો નહીં. શ્રદ્ધાનમાં નથી, એનું કારણ છે કે વર્તમાન શિક્ષણના જે શિક્ષણ નિર્માતાઓ છે એને કહ્યું છે કે આ બધી પૌરાણિક વાત છે, ઇટ ઇઝ માઇથ, માઇથોલોજી, મિથ્યા છે, કપોળ કલ્પિત છે, ગપગોળા છે, અંબક છે. એ તો એની તો પરંપરામાં જ નથી, એના બાપના બાપ કોઈથી કોઈ સત્ય જાણનાર થયો નથી, કોઈ સમ્યક દ્રષ્ટિ અમેરિકા કે યુરોપમાં હજી સુધી પેદા થયો તો ક્યાંથી મળે એને પરંપરામાં, વાત જ ન આવે. કેટલાય શબ્દો એવા છે કે એની પાસે એની ભાષામાં એ શબ્દો નથી. શબ્દો ક્યારે ન હોય, પદાર્થ ન હોય તો શબ્દ ન હોય. જે કોઈ પણ વસ્તુ જો મળે તો એનો શબ્દ નામાંકન થયા વિના, પણ શબ્દ નથી. કારણ કે એ વાત કોઈ દિવસ કોઈએ ભાષાશાસ્ત્રી પછી નિર્માણ કરે, પણ એ અનુભૂતિમાં આવે તો ને, એ થયો નથી. આપણે એની ચિંતા નથી કરતી. આપણે કરીએ છીએ કે આ જ્ઞાનયુક્ત આત્મા જે શાશ્વત છે એ જ મારો છે, બાકીના બધા પદાર્થો સંયોગથી નિર્માણ થયા છે અને તે બધા મારાથી. તો પછી સ્વજન અને પરિજન એ શેનાથી નિર્માણ થયા, આ સમજાવો કે સંયોગથી નિર્માણ થયા. આ સ્વજન છે ને આ પરજન છે, આ મિત્ર છે ને આ દુશ્મન છે, આ ભાવના, આ સંસાર ભાવના છે. પણ પરમાર્થની દ્રષ્ટિએ તો આ બધા જગતના જીવોમાં હું કોને પારકો ગણું અને કોને પોતાનો ગણું. અને તો કૃપાળુદેવનો પત્ર વાંચીએ ત્યારે સમજાય કે જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે એવી દ્રષ્ટિ જગતના સર્વ જીવો પ્રત્યે, જેવી દ્રષ્ટિ પિતા પ્રત્યે છે, સંતાનો પ્રત્યે છે, સ્ત્રી પ્રત્યે છે, એવી દ્રષ્ટિ જગતના. અદ્ભુત વાત પકડાય નહીં પણ. અને પત્ર ચાલ્યો જાય અને પત્રના વિવરણમાં ફાવે એ બોલી જવાનું, ફેંકા ફેંક નથી દ્રષ્ટિ. જીવ મૈત્રી જ્ઞાનીઓની કેવી સૂક્ષ્મતા છે ને કેવી ઊંચાઈ છે. આખા જગત વિશે જ્યારે જ્ઞાનીઓ, જીવ માત્ર વિશે એની અનુકંપા, એની કરુણા, એની મૈત્રી, એનો દયાભાવ. સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની, આ ક્યાંથી સમજાય, કેવી રીતે, કઈ ભૂમિકાએ સમજાય? તો કે છે આ બધા સંયોગથી. આમાં સ્વજન અને પરજનનું વર્ગીકરણ માત્ર સંયોગના આધારે છે. અને જેમ જેમ જન્મ બદલાય છે તેમ સંયોગો, જેમ જેમ પ્રકૃતિ કર્મની બદલાય છે તેમ તેમ સંયોગો બદલાય છે. એક જ જન્મમાં 1000 પ્રકારના સંજોગો ઉત્પન્ન થાય. તો જે સંજોગોમાં આપણને લાગતું તો પ્રીતિપાત્ર, એ જ બીજા સંજોગોની અંદર અપ્રીતિને પાત્ર થાય. સંજોગો છે બધા. તો સંસાર કેવળ સંજોગ છે અને હું કેવળ શાશ્વત છું. અનાદિકાળથી સંસારના પરિભ્રમણમાં છું. જુદી જુદી ગતિ, જુદી જુદી યોનિ અને જુદા જુદા દેહ ધારણ કરીને અને જુદા જુદા સંબંધ, સંયોગો અને સંજોગોની વચ્ચે હોવા છતાં શાશ્વત એવો હું છું અને બાકીનું બધું સંયોગ. ગતિ સંયોગ, યોનિ સંયોગ, દેહ અને સંબંધ. તો પોતાની શાશ્વતતા હું એકલો. પ્રતિક્રમણની ગાથાઓ પાછી બધી યાદ કરવી પડે. હું એકલો છું, જ્ઞાન દર્શન એ જ મારું સ્વરૂપ છે, બાકી બધા સંજોગ લક્ષણ ભાવથી મુજબ બાહ્ય છે. આમ મારી સાથે બધા બાહ્ય છે. એટલો બધો વિવેક જાગે જગતના જીવો પ્રત્યે. અને આવું જ્યારે સ્વજન પરજનનો ભેદ ન હોય તો રાગ અને દ્વેષની પરિણતિ ન થાય. અને જો અધૂરી સમજણ થાય તો સ્વજનો પ્રત્યે પણ અત્યાર સુધી દ્વેષ નહોતો દાખલ થાય, કે આ બધા આવા જ છે, તો સમજણ અધૂરી છે. એ સ્વની સમજણ નથી, સ્વાર્થની સમજણ છે. સંયોગોને કારણે જીવ દુઃખ વેઠતો આવ્યો છે તો કરવું શું? 570 સંયોગોથી સર્જાયેલા સંબંધોનું પેલા શું કરવાનું છે તો સમજો, પછી કરવું હોય તો કરજો, ન કરું તો ન કરતા. પેલા ગાથામાં શું કીધું છે? આગમની ગાથા હોય છે, અરે આગમ વાંચવા બેઠા છીએ આપણે તીર્થન કરતા. એટલે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે સાધુ સિવાય આ બધાનો અધિકાર નહીં હોય. એટલા માટે કે જીવ એ ભૂમિકામાં આવતો નથી. અરે 1 કલાક તો સાધુ બની જાઓ, કાંઈ લૂંટાવાનું નથી ને કાંઈ વયું નથી જવાનું, તમારું ઘર છે ઘરનું જ રહેવાનું છે. એટલી સરસ વાત મૂકી છે કે સંયોગોથી સર્જાયેલા સંબંધોનું હું હવે સર્વથા, એટલે સર્વભાવથી, ત્રિકોણ યોગે અને ત્રિકાળ, મન વચન કાયના યોગ અને ત્રણેય કાળથી એનું વિસર્જન કરું છું. હવે એક વસ્તુ આ મારી છે, આ સંબંધ મારો ને એનો, સંયોગથી કે સ્વભાવથી. એક એકનો વિચાર કરો કે આ એક એક વસ્તુ મારી છે. અને એ જાતા જાતા પોતાના સ્વજન પરિજન પછી પરિગ્રહ સંગ્રહ આ બધાનો વિચાર કરી અને છેલ્લે પોતાના દેહ ઉપર આવવું, કે દેહ એ પણ સંયોગથી કે સ્વભાવથી? સંયોગથી. તો સંયોગથી સર્જાયેલા સંબંધો, મારો દેહ સંબંધ મારા આત્મા સાથેનો, સંયોગથી કે સ્વભાવથી? આત્મા સાથેનો દેહનો સંબંધ છે જે સંયોગથી. એક એક વાત સંસારની દે તો પછી આ સંબંધોની અંદર મમત્વ, અહંભાવ અને મમત્વ ભાવ, રાગ અને દ્વેષ, એની પરંપરા, એને સ્થાન શું? સમજણ પછી હો, સમજણ પછી. તો આ જગતની અંદર શત્રુ મિત્ર, એને સ્થાન શું? જો સંજોગથી છે બધું આત્મા મારો એક જ શાશ્વત છે, એક જ આત્મા શાશ્વત છે. સમસ્ત સંસાર સંજોગ રૂપે છે, બદલાતો જ જાય છે, કદી સ્થિર રહેતો નથી. અને બદલાતો જાય છે એ બધું સંયોગના આધારે, અને એ સંયોગ એ મારા પોતાના કરેલા શુભ અશુભ કર્મનો વિભાગ. હવે એની અંદર પ્રીતિ કરવી અપ્રીતિ કરવી, રાગ કરવો દ્વેષ કરવો, કષાય કરવો કે અકષાય ભાવે રહેવું, વિષમ ભાવથી રહેવું કે અવિષમ ભાવથી રહેવું, વિચાર પછી બધા આવે કે પછી જે આટલો બધો આફડો ફાફડો થાવ છું, આકરો થાવ છું, આકુળ વ્યાકુળ થાવ છું, શેના માટે થાવ છું? તો કે આ બધા સંબંધ માટે. એ સંબંધો શેને કારણે નિર્માણ થયા? તો કે સંજોગોને. તો સંજોગો શાશ્વત છે કે ક્ષણભંગુર છે? તો ક્ષણભંગુર છે. તો ક્ષણભંગુર માટે મારા આત્માને કસાય પરિણામમાં લઈ જાઓ, આત્મા તો શાશ્વત છે, તો એને દૂષિત કરવો તો એ પણ ન થાય. તો આત્માનો અપરાધી બનશે એમ કૃપણદેવ શબ્દ મૂક્યો ત્યારે, કે આ બધું કરતા આત્મા અપરાધી બનશે. અરે તું જ તને પોતાને અપરાધી બનાવે છે, તું જ તારો. આ બધી સૂક્ષ્મતાઓ નાની નાની વાતને સમજવાથી થાય છે, બહુ મોટી વાતમાં ચડી જાય છે ને એટલે મૂળ વસ્તુ પકડાતી, પછી આખો ધર્મ સુપરફ્લુઅસ થઈ જાય. મોટી મોટી વાતો, સારા સારા વાક્યો અને બધી બહુ સરસ, બધાને જાહેર સભાની સ્પીચ જેમ હોય ને એમાં એ લાગે. સમજણ યથાર્થ વસ્તુની જે પકડ આવવી જોઈએ એ આવતી, અને એને કારણે સંકેતનું બીજ જ રોપાતું નથી, બીજ જ્ઞાન નથી આવતું કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. એવું દીર્ઘ સ્વાધ્યાયના પરિણામે દીર્ઘકાલના જીવમાં આ બોધિ બીજ આરોપણ થાય છે. અને આજે પણ ઘણીવાર આપણે એટલા બધા ધર્મમાં છીએ પણ બોધ બીજ ઉત્પન્ન થતું નથી, કારણ કે બોધ બીજ ઉત્પન્ન થવાનું લક્ષણ યથાર્થ સમજણ છે. અને એ સમજણ પોતાના આત્મભાવે કરવામાં આવતી, બુદ્ધિભાવથી નહીં, અગમ્ય છે. તો પોતે ક્યારેક જે મતિથી અને બુદ્ધિથી જ્યારે જીવ નિર્ણય કરવા બેસે, તો એટલા માટે કૃપણદેવે કીધું કે પહેલા સર્વજ્ઞની શ્રદ્ધા કરો, અને પછી સર્વજ્ઞએ કહેલી વાતની વિચારણા કરો. જો સર્વજ્ઞએ કહેલી વાતની વિચારણા, ચિંતન, અનુચિંતન, ધારણા, ધ્યાન અને અનુપ્રેક્ષા આ બધું થશે તો જરૂર સમાધિ એનું પરિણામ થશે. એટલે પહેલાં આ બધા ભાવોને વિસર્જન કરવું, હોશી રહેવું. જીવની મુશ્કેલી શું છે? તો કે બીજા જીવની ચિંતા, આ મોટામાં મોટી મુશ્કેલી. આ પરમાર્થમાં તો વળી ખાસ, બસ બીજો કેમ પામે ને બીજો કેમ નથી પામતો એની ચિંતામાં. ભાઈ તું ભવસાગરમાં ડૂબી રહ્યો છું, દુઃખી થઈ રહ્યો છું, બીજાની ચિંતા તું છોડ, બીજો પામે કે ન પામે, એ પામશે તો તારું કલ્યાણ, અને એ ન પામે તો તારું અકલ્યાણ. તો શું કામ એટલી બધી ચિંતા કરે છે? કેટલીક વાર કહીએ કે આ વસ્તુ ન થવી જોઈએ, તમે ન કહી તો પછી બીજાને, પણ આ બીજાને ક્યાંથી આવ્યું તાવ? ઘણી ઘણી વાર એ કરુણામાંથી નથી નીકળું, દંભમાંથી નીકળું છું. કરુણાનો તો સ્વાભાવિક એનો લાભ થાય. એક ફૂલ ખીલે તો એ કઈ પોકાર નથી કરતું કે સુગંધ પ્રસરાવું છું આવો લેવા માટે. એક દીવો પ્રગટે એ કહેતો નથી, સૂર્ય જાહેરાત નથી કરતો કે હવે બધું તમને દેખાશે. સૂર્યના પ્રકાશમાં ઉજાસની અંદર જગતના જીવોને ઉજાસ મળે છે, એના ઉગવામાં, એમ ફૂલના ખીલવામાં જગતના જીવોને પરિમલ મળે છે. એમ એક જ્ઞાની પોતાના જ્ઞાન આત્મસ્વભાવમાં સ્થિર થાય, જગતના જીવોને એનો લાભ મળે. પણ આપણું ઠેકાણું નથી અજ્ઞાની મનુષ્ય, આપણું હજી કંઈ ઠેકાણું નથી. અને આપણે ચિંતા કોની કરીએ? દુઃખી છે. માટે છેલ્લી વાત, દેહ આત્માથી તત્વતઃ, દેહ આત્માથી તત્વ આ સાચું તત્વતઃ ભિન્ન, આમ એકમેક છે. આમાં ક્યાં દેહને પૂરો થાય ને ક્યાં આત્મા શરૂ થાય એ ઓપરેશન કરીએ તો કાંઈ ખબર પડતી, હાડ સુધી પહોંચી જાય તો આપણે કહીએ જો આત્મા કાપી નાખતો છે. અરૂપી છે એટલે બધે છે, પણ છતાં એ કે જે મેડિકલ સાયન્સ વાળા કે છે એ અમારું નોલેજમાં ક્યાંય છે નહીં કે ક્યાં દેહ છે ને ક્યાં આત્મા છે. વાત જવા દે તો કે છે તત્વથી હવે ખબર પડે કે તત્વથી આત્મા દેહથી, અને જે ડોક્ટરને ખબર નથી પડતી એ જ્ઞાનીઓને ખબર પડે છે. એને કદાચ કોઈ સર્પ દંશ દે તો એ કહે કે મારા આત્માને એને દંશ દીધો, એને નથી ખબર. એ બરોબર, એમાં ક્યાંય ભૂલ નથી કોઈ જ્ઞાની. કોઈ એને શરીર કાપ કરે, અંગછેદ કરે, અંગ વિચ્છેદ થાય, કાનમાં ખીલાટો થાય, પગને ચૂલો બાંધીને હળગાવે, અવસ્થા ગમે તે રહી પણ તત્વ તો ભિન્ન છે, આ વસ્તુ સમજવી છે.
એને અનુભવમાં છે
એટલે એ તત્વ સમજ્યા કે દેહ આત્માથી તત્વ તો ભિન્ન. એ પછી બોલી શકે ને કે વડી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો અડોલ આસન ને મનમાં નહીં, એને મનમાં ક્ષોભ નથી. કારણ કે એની શ્રદ્ધા શું છે કે દેહ આત્માથી તત્વતઃ ભિન્ન. માટે ગાંધીએ પ્રશ્ન કર્યો કે સર્પ કરડવા આવે તો મારે કરડવા દેવો કે મારવો, મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. શરત મૂકી મારી પાસે બીજો કોઈ, અને કૃપાળુ દેવ જવાબ આવ્યો કે જો સર્પને દેહમાં પ્રીતિ છે, તમે જો માનતા હો કે દેહથી આત્મા ભિન્ન છે તો તમારે એને કરડવા દેવો, પણ તમે વિપરીત માનતા હો અને એનાથી પરિણામ તો નરક ગતિને પ્રાપ્ત થાય એવું જ આવે તો એવો ઉપદેશ, એવી અનાર્ય વૃત્તિ તમને કે અમને સંભવી શકે નહીં. જવાબ કેવો સરસ આપે, તત્વતઃ દેહથી આત્મા ભિન્ન છે એમ જો માનતા હોઈએ તો દેહની અંદરનું થતું જે કંઈ છે એને આત્મા સાથે નિસ્બત નથી. એ જાણીને જે આત્મા તરફ વળે છે તેની જ અન્યત્વ ભાવના સફળ છે. કે બધું પર છે, બધું પારકું છે, એ જે બોલે એની ભાવના ક્યારે ફળે કે દેહ પણ પર છે ને દેહ પણ પારકો છે, આવી શ્રદ્ધા સુધી જાય આ તો મારું મારું હૈયારું અને તારું મારા બાપનું, કે મારું મારા બાપ તારું મારું, આમાં અમને ન ખબર પડાય. એમાં અમે તમને જ પૂછવું પડે, જો અમારી ભૂલ થાય તો સુધારી લેશો કાંઈ માનો. એ જે છે એને અન્યત્વ ભાવના કે એ જીવ સંજોગોમાંથી આત્મા તરફ, એટલે હંમેશ આપણે સંજોગોની ચિંતા કરીએ છીએ. જીવન જીવવામાં આપણું સતત ધ્યાન લક્ષ્ય પ્રવૃત્તિ પ્રેરણા સેના ઉપર હોય છે? સંજોગો. સંજોગો સરખા રહીએ, અનુકૂળ રહીએ, આપણને જરા મજા આવે વગેરે, એમાં ફેરફાર થાય, પણ જીવ આત્મા તરફ વળતો નથી કે મારો આત્મા જો સ્વસ્થ હશે તો સંજોગો કદાચ અવળા હશે તો પણ મને પીડાકારક નહીં. ભૂમિકા તમે કીધું બદલાય, ઊંચી થાય, તો આત્મા તરફ વળતો નથી. તો અન્યત્વ ભાવના કરવી એની સફળતા આપી કે માત્ર ભાવના આવી અધૂરી ન કરવી કે આ બધું અન્ય છે અન્ય છે ખંખેરી નાખવા માટે, એવી વાત નહીં કરવી. એ વાત ત્યાં મૂકી છે આગળની ગાથાઓની વિશેષ અવસર. સાઇમલ્ટેનિયસ
Thank you. ત્યાં લાઈટ ની જરૂર ન પડે, કારણ કે ચાલુ જોઈએ.
હા, એ તો ચાલુ
સમજો તો આવે,
એ તો આવે જ
ને. કીધું પછી આને ઓલા પીન ભરે ને કાનમાં ભરે ને બેઠો બેઠો આમ રે રાખે પૂછી
એવું ને. કોમ્પ્યુટરમાં ઉતારે આખું
આપડે
તો રોજ ભેગા.
લાલા લાલા ટકામાં પહોંચ્યો.